તારીખ 25/12/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 259 અને 260 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 204.
Thank you. મારું કર્તવ્ય કર્તવ્યનું બોલ છે કે મારા સ્વરૂપમાં રહેવું, આત્માને રહેવું, એ મારું કર્તવ્ય છે. તે એકમાત્ર મને હિતકારી છે, સુખકારી છે, કલ્યાણ કરનારું છે અને એ કર્તવ્યમાં મારું સર્વસ્વ આવી જાય છે. એ કર્તવ્ય મારું કાંઈ બાકી રહેતું નથી. પ્રશ્ન થવા યોગ્ય છે કે ભૂમિકા અનુસારના બીજા પ્રશસ્ત રાજદેશના જે પરિણામ છે એ પણ હોવા અનિવાર્ય છે. એનું પણ શાસ્ત્રની અંદર કથન આવે છે. એ કથનને કેવી રીતે સમજવું કે પોતાની ઉપાદેવતામાં આવીને સમજવું. સર્વસ્વ પણ ઉપાદેવતું એક મારું સ્વરૂપ છે, એ અભિપ્રાય એવું કર્તવ્ય એવો સિદ્ધાંત બરાબર પોતાને દે છે. પછી એ વાત સમજાય છે કે સહજપણે અંદરના પરિણામ સ્થિર ન હોય, સ્વરૂપના પરિણામ સ્થિર ન હોય, ત્યારે ઉચિત રાગદ્વેષના પરિણામ, મર્યાદિત રાગદ્વેષના પરિણામ હોય છે. આગળ હેતુ નથી. એમ બંને વાત એક જ અર્થમાં, એક જ ભાવમાં, એક જ અભિપ્રાયમાં છે. એમ કરવા પડે, કરવા જોઈએ એ વિષય ત્યાં નથી, કર્તવ્યનો વિષય નથી. હોય છે એ બીજી વાત છે. સહજ કુદરતી હોવું એક વાત છે અને કૃત્રિમતા એ કરવું એ બીજી વાત છે. અને છતાં પણ એ પરિણામ અભિપ્રાય નિષેધે છે. એ પરિણામ ટાળીને પણ શુદ્ધાત્મ સ્વરૂપના રહેવાનો પુરુષાર્થ માટે અગ્રેસર થાય છે અને એ જ પોતાનું કર્તવ્ય છે. એના વર્ણ સાથે ગુણ પરિણામ થઈ જાય છે એ એની મર્યાદા છે. દૃષ્ટિ પ્રકાશમાં એક બોલ છે કે સ્વરૂપની દ્રષ્ટિ થયા પછી બીજા બીજા પરિણામની કેટલી મર્યાદા ક્યાં ક્યાં કેવી છે, અથવા શાસ્ત્રમાં બીજા બે કથનો આવે છે આમ પણ કર્તવ્ય છે, આમ કરવા યોગ્ય છે, દાદા તો આવો હોવા યોગ્ય છે, ફલાણું આમ હોય તો આમ જ હોય, એની મર્યાદા કેટલી, કે સ્વરૂપ દ્રષ્ટિ થયા પછી એ કથનની મર્યાદા, શાસ્ત્ર કથનની મર્યાદા સમજાય છે. એ પહેલા એ મર્યાદા ખરેખર કોઈને સમજાતી જ નથી. એટલે સમ્યક એકાંત આ છે, એમાંથી મારી પૂછેલી વાત છે. આ સમ્યક એકાંત એ છે કે એક આત્માને હિતકારી છે, એ સિવાયની આત્મસ્વરૂપની પ્રવૃત્તિથી બીજી કોઈ પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ છે ઉચ્ચ કોટિની નથી, ઊંચી કક્ષાની નથી, કે જેથી બીજી પ્રવૃત્તિમાં અને આત્મ પ્રવૃત્તિને છોડી દેવી, ત્યાગ કરવો તે હિતકારી મને, એવી તો કોઈ પ્રવૃત્તિ જગતમાં છે નહીં. આત્માની તો સમયપણે એકાંત નિર્દેશ પરિણામ છે અને એ લોકોત્તર નિર્દોષતા પાસે લોકિક નિર્દોષતાનો કોઈ સરખામણીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે આ સિદ્ધાંત છે, એક આત્મામાં રહેવાનું તે સિદ્ધાંત છે, એ હિતકારી કલ્યાણકારી અને સર્વસ્વ છે એમ પૂરું જોર એના ઉપર છે. તેમ છતાં બીજું કાંઈ થાય તો તે અપવાદમાં જાય છે, સિદ્ધાંતમાં એ વાત નથી. સિદ્ધાંત એક વાત છે, અપવાદ બીજો માર્ગ છે. પ્રવચન સારના શરણાનુરૂપ સૂચક ચુલિકાના અધિકારમાં એ વિષય આચાર્ય મહારાજે સ્પષ્ટ કર્યું છે. સિદ્ધાંતને અપવાદમાં ક્યાં એટલી વાત નથી છે કે આત્માને રહેવું તે ત્રિવેદિક સિદ્ધાંત છે, વિતરાગતા ત્રિવેદિક સિદ્ધાંત છે. અને જયારે મનુરાજ દીક્ષાનુકાર કરે છે ત્યારે એની પ્રતિજ્ઞા કરે છે કે હવે હું શુદ્ધોપયોગમાં જ રહીશ, શુદ્ધોપયોગની બહાર હું નહીં લાવું. ત્યારે પ્રશ્ન થયો કે મનુરાજ 28 મહિની પંચમ આવૃત આદિનું પાલન કરે છે, એ બાહ્ય પ્રવૃત્તિ છે, શુદ્ધોપયોગની પ્રવૃત્તિ છે, શુદ્ધોપયોગમાં ન રહ્યા તો એ અપવાદ માર્ગ છે. સિદ્ધાંત અનુસાર ગુણસ્થાનને પ્રાપ્ત કરેલ દશા, ગુણી દશા, મહાવી દશા મેળવી લીધી. છઠ્ઠા ગુણસ્થાનમાં આવેલા તો અપવાદમાં આવ્યા. અપવાદનું આગમ નથી, છતાં પણ મુનિરાજને અપવાદનો આગ્રહ નથી કે આમાં પરિણામ પંચમહાભૂતના કરવા જોઈએ, એવો એનો આગ્રહ નથી. સિદ્ધાંત અનુસાર પરિણામ થવું એ અભિપ્રાય છે, તો પણ એ પરિણામ કૃત્રિમતાને કરી શકાતા નથી, સહજ સ્થિતિના છે, તેથી એનો પણ આગ્રહ કામમાં આવતો નથી. બે વાત લીધી છે, સિદ્ધાંતનો આગ્રહ અને અપવાદનો આગ્રહ, બંનેમાંથી એક પણ આગ્રહ મોક્ષ માર્ગને થતો નથી, એમ ત્યાં લીધું છે. પણ સિદ્ધાંત અનુસાર અભિપ્રાય છે, અપવાદ છે તે અભિપ્રાય વિરુદ્ધના પરિણામ છે, તેથી તેની સ્થિતિ ઘટતી જાય છે અને સિદ્ધાંતિક પરિણામ, વિતરાગતાનું પરિણામ વૃદ્ધિકૃત થઈને પૂર્ણ થઈ જાય છે. એટલે વજનના ઉપર છે, બંને પરિણામના વજન તોડવામાં આવે તો એક આત્માના રહેવું તે જ હિતકારી છે અને તે જ સર્વસ્વ છે. એનું વજન એ પરિણામ માટે આવી શકે, કદાચ એક વાર પણ એનું વજન વધારાના પરિણામ માટે આવી શકે નહીં કે આ હિતકારી છે ને, આ કલ્યાણકારી છે ને, આ સર્વસ્વ છે, એવું કદી આવે નહીં, એક વાર પણ ના આવે. મોક્ષને એવી ભાવના નિરંતરી છે, મોક્ષને એ ભાવનાનો વિષય છે. ભાવના ઉપયોગ અને લબ્ધ એટલે પરિણતિ લીધી છે, ભાવનામાંથી પરિણતિ થાય, પરિણતિમાંથી ઉપયોગ થાય. અને ભાવનાનું હોય તો પરિણતિ ન થાય, પરિણતિ ન થાય તો ઉપયોગ થવાનો પ્રશ્ન થાય. શુદ્ધોપયોગ કેમ આવે છે કે આ ભાવના છે, તો ભાવના છે એ રસનો વિષય છે, રસ જેમ જેમ ગાઢ થતો જાય છે, જેમનું રસ ગાઢ થતો જાય છે, ભાવના ભાવતા 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 પરિણતિ થઈ જાય છે. પરિણતિ થઈ ગયેલી છે, એ પરિણતિ થાય છે એમાંથી ઉપયોગ થાય છે. કોઈ પરિણતિ થયા વિનો ઉપયોગ થાય એ ઉપયોગ દિવસ ન બને. દેવભાગ્યો શું વિચારે છે કે આ બધો વસ્તુ વ્યવસ્થા સમજે પછી યથાર્થ ભાવનાની પરિણતિમાં આવ્યા પહેલા શુદ્ધોપયોગની આશા ધરે છે. મને કેમ સમાન દર્શન થતું નથી, મને કેમ યોગિક દશા પ્રગટ થતી નથી. ધ્યાનમાં પણ બેસે, એકાંત સ્થળમાં ધ્યાનમાં બેસે, શરીરમાં વિચારણા કરે, પણ ભાવનાની પરિણતિમાં પ્રગટ શું ના આવેલા અને શુદ્ધોપયોગની આશા રાખે, એવી રીતે તો કઈ રીતે શુદ્ધોપયોગ પ્રગટ થતો નથી. વિશે સ્પષ્ટ વ્યવહાર નિશ્ચયનો છે, એ ઉપર કરે છે કે જીવનભૂમિ વિશે અથવા સર્વજ્ઞની દિવ્ય ભૂમિ, ભૂમિમાં દિવ્ય ભૂમિમાંથી ઉતરી આવેલી ચીજ છે. આગળ તો નિશ્ચયનો પણ ઉદ્દેશ છે અને વ્યવહારનો પણ ઉદ્દેશ છે, બંને મેળવેલા છે. એ ભૂમિ કામ નથી આવ્યું, એ તર્ક થાય છે. એમ કહે છે કે બંને વાત આવી છે એમાં તફાવત એ છે કે નિશ્ચયના વિષયમાં એ હિતકારી છે, એ કલ્યાણકારી છે, એ સર્વસ્વ છે, એ ભજન આવે છે. નારાયણના વિષયમાં એ ભજન ક્યારે નહીં આવે. આ વચન અનુસરીને લઈએ તો બીજું પોઈન્ટ બહુ સ્પષ્ટ આવે છે કે નિશ્ચયથી નારાયણ નિષિદ્ધ છે. તેથી નારાયણ નિષિદ્ધ એવું હોવાથી નિષિદ્ધ છે એવું અનેક વાર હજારો વાર જે કથન આગળની અંદર આવશે, પણ એક વાર વ્યવહાર દ્વારા નિશ્ચય નિષિદ્ધ છે એવું એક વાર પણ નહીં આવે. આના પરથી અભિપ્રાય કહેનારનો સ્પષ્ટ થાય છે. બંને વાત આવે છે, પણ નિષ્ઠેથી મૂળની નિષેધની વાત આવે છે, એમાં નિશ્ચયથી વ્યવહાર નિષેધ છે એ વાત અનેક વાર આવશે. અપવાદ ખાતર પણ એક વાર એવી વાત નહીં આવે કે વ્યવહાર દ્વારા નિશ્ચયનો નિષેધ આ સ્થાને કરવા યોગ્ય છે એવી એક વાત એક વખત એ વાત નહીં આવે. એ અભિપ્રાયને સ્પષ્ટ કરે છે કે આપણે જ્ઞાનની તો હિતકારી છે, બાહ્ય વ્યવહારની પ્રવૃત્તિ મારે એ પણ આત્માને હિતકારી નથી. પૂર્વે સ્મૃતિ એ વિષયમાં સ્પષ્ટ કહેતા તે સંસાર છે. પ્રચાર પ્રસારના વિષયની અંદર વિચાર વ્યક્ત એ બધો સંસાર છે. પ્રચાર પ્રસારની પ્રવૃત્તિ સંસાર છે તો આ એ પણ સંસાર છે. સંસાર કહેતા પ્રજા સંસાર તો અશુભ ભાવના પરમાત્મા સંસાર કહે છે. આ પણ સંસાર છે. કારણ કે તું બહાર ગયો, ઉપયોગ બહાર ગયો એ એના સ્વભાવને પ્રતિકૂળ છે. સીધી સીધી વાત છે કે સ્વભાવને એ પ્રતિકૂળ છે. સર્વ ઉદ્યમથી પૂરા પુરુષાર્થી સ્વરૂપમાં રહેવાનું યોગ્ય છે. એ અભિપ્રાયની પ્રયત્ન થવા છતાં પરિણામમાં નીકળી જાય ત્યારે એનું નામ વ્યવહાર અપાય છે. એ સિવાય એ પરિણામને વ્યવહારનું સ્થાન પણ હોતું નથી. વ્યવહારનું યોગ્ય પણ એ પરિણામો છે. એ તો કરતા બુદ્ધિએ અભિપ્રાયથી કર્તૃત્વ કરે, કરાવેલી જે બાહ્ય શુભ પ્રવૃત્તિના પરિણામ છે એ તો વ્યવહારને પણ સ્થાન પામતા નથી. આવા વચનો છે એ વચનો આત્માર્થીને બહુ ઉપકારી અને અનુકૂળ થઈ પડે છે. જે આત્મકારી નામ રહેવાની ભાવનાવાળા છે એવા મોક્ષને આ વચનો બહુ પ્રિય હોય છે અને પોતાના પરિણામમાં એ બહુ અનુકૂળ થઈ પડે છે એવા વચનો છે. ચારિત્ર છે એ ચારિત્ર તો જાણે એને ખબર જ નથી કે એનું ચારિત્ર એવું હોઈ શકે એવી પરિસ્થિતિ સંપ્રદાયમાં ચારિત્ર પાળનારા નથી. એટલે આ વિશે બહુ સ્પષ્ટ કર્યું કે આત્માને જાણવાનું ઓળખાવવાનું ભલે ક્રિયાના ઢગલા કરે, ઢગલા બંધ ક્રિયા કરે, તેનાથી આત્મા જાણી શકાશે નહીં. એનો વિચાર કરવામાં આવે છે કે પહેલા કૃષ્ણની ગંભીરતા કરીએ તો પછી આપણે આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન તો બહુ ઊંચી ચીજ છે. એનું આત્મજ્ઞાન કેમ થાય? પહેલા આવી ક્રિયાથી આત્માને એને લાયકાત કેવી હોય, ઘણી ક્રિયા કરીને આત્માને લાયકાત કેવી હોય, પછી આવું ઊંચું જ્ઞાન પ્રાપ્ત થાય. એમનું સીધું આવું ઊંચું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પણ ક્રિયા કરવાની ના, પહેલા તો ક્રિયામાં આવવું જોઈએ. એવું પણ સંપ્રદાયની અંદર વાત ચાલે છે. એમ કહે છે કે તિરંજ છે, નાયકી છે, એને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે એવી અપેક્ષાથી એને ઊંચાપણ લઈને, ઊંચાપણ બતાવીને પણ એનાથી દૂર જવું તે યોગ્ય નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ એવું વિચારવા યોગ્ય છે. પણ આ ક્રિયા કરી તો આત્મજ્ઞાન થવાનું નિતર ન થાય એ વાત કાંઈ યોગ્ય નથી. એમ ક્રિયા કરે છે એનું નજર બાહ્ય ક્રિયા ઉપર રહે છે, પોતાના પરિણામ ઉપર નથી રહેતું. એમ કોઈ ઉપવાસ કરે છે, એનો પ્રશ્ન ત્યાગ કરે છે, તો એ સંબંધની જે મીઠાશ છે, આહારના પદાર્થોની જે મીઠાશ છે, એ મીઠાશનો જે પોતાના પરિણામ છે, એ સંબંધોનું વિજ્ઞાન શું છે એને સમજ્યા વિના એના ઉપર કાંઈ પણ બીજી જાતનું પ્રાણ થયા વિના, એની વિરુદ્ધતા થયા વિના એમને એમ જ બહાર નિકાસ કરવામાં આવે છે. એટલે રસ એમને જ રહે છે, ખાદ્ય પદાર્થોનો રસ એમને જ રહે છે, ક્રિયા કરવામાં આવે છે અને જીવને એ ક્રિયાની સફળતા થઈ શકતી નથી. એનાથી કોઈનો રસ તૂટતો નથી અને શુદ્ધિના માર્ગે એ બધું પણ આગળ વધી શકતા નથી. પોતાની ક્રિયાનો આગ્રહ થઈને વિપરીત માર્ગમાં દ્રઢ થઈ જાય છે. એટલે જે જીવોનું ક્રિયા ઉપર વજન છે, જે જીવોની ક્રિયાનો આગ્રહ છે, ગુજરાતી ક્રિયા ન કરતા હોય, બહુ ક્રિયા કરતા હોય એને માપ દેવો પડે છે ને. એટલું પણ નહીં, જેની ક્રિયા ઉપર વધન છે અને જેની ક્રિયાનો આગ્રહ છે એને એમ કહે છે એવા શુદ્ધાત્માને ઓળખો, જાણવો, એ કર્તવ્ય છે, એ પ્રદક્ષિણ પહેલું છે, ક્રિયા ઉપરનું વજન છે, એ તમે ભાવ ઉપરના વજન જવા નહીં દે. ક્રિયા છે એ જળ પરિણામની પ્રવૃત્તિ છે, ભાવ છે આત્મ પરિણામની પ્રવૃત્તિ છે. જેનું વજન જળની જળ પરિણામ ઉપર છે એનું વજન આત્મ પરિણામ ઉપર નહીં રહે, જેનું પરિણામ આત્મ પરિણામ ઉપર છે એનું વજન જળ પરિણામ ઉપર નહીં રહે તો પણ એની ક્રિયા યથા યોગ્ય ભાગમાં ગોઠવાઈ જશે, બરાબર જ રહેશે, અનુચિત નહીં રહે ગુણસ્થાન અનુસાર. વેપાર ધંધો કરે એના કરતા તો વેપાર ધંધો છોડીને બેઠા એ સારા કે નહીં, આટલો પ્રશ્ન છે. એ મહેનત કે વેપાર ધંધાને ગ્રહસ્થાશ્રમ વાળાને પૂર્ણ સમજવાનું ન થાય, એવા અનેક જ્ઞાની ધર્માત્માઓ મહાત્માઓ થઈ ગયા કે જે ફળકર્મ અનુસાર જેને બાહ્યકર પ્રવૃત્તિમાં રહેવાનું થયું અને છતાં આત્મજ્ઞાન આવ્યું એવું તો સ્પષ્ટ છે. એટલે એ વિશે સિદ્ધાંતિક રીતે તો વિશે નથી હતું કે એમ થઈ જ ન શકે. જ્યાં સુધી વેપાર ધંધાનો ગ્રહસ્થાશ્રમનો ત્યાગ ન કરે ત્યાં સુધી આત્મજ્ઞાન થઈ ન શકે એ વાત તો સિદ્ધાંતિક રીતે નથી. કારણ કે આત્મજ્ઞાન તો સમય દર્શન પૂર્વક છે અને સમય દર્શન તો આત્મરુચિનો મુખ્ય વિષય છે. તો રુચિ તો ગમે તે પ્રયોગ ખાનું ધ્યાન પલટાવી શકે છે. આત્મરુચિ પ્રવૃત્ત કરવી હોય તો કોઈ પણ ગ્રહ ક્ષેત્રકાળ ભાવમાં પ્રગટ કરી શકે છે. રુચિમાંથી અને રસમાંથી હટી જાય એ પણ એને થવું જોઈએ. કર્મ પડે એક વાત છે, રુચિ રસથી કર્મ તો બીજી વાત છે. આમ છે, આ તો સમજી શકાય એવું રહેશે. જે જે ઉર્જીને કરે છે કે આ મારા સુખનું કારણ છે, આ ન કર્યું તો મારું સુખ છૂટવાઈ જશે, જૂટવાઈ જશે, મારું સુખ મટી જશે, મારી અનુકૂળતાઓ ચાલી જશે, એ તો કરવું જ જોઈએ. પછી આપણી પાસે સમય બચે તો આત્માનું કરવું, પણ આ તો કર્યા વગર ચાલશે નહીં. એમ પહેલો નંબર એમનો અને આત્મકાળનો નંબર બીજો, એને આત્મકાળનો નંબર બીજો નથી આવ્યો, એને છેલ્લો નથી આવ્યો, એની પાસે એક નંબર નથી. આત્મકાર્ય કરી લેવું છે અને કરવું છે એનો નંબર પહેલો છે. એને બીજા પરિણામો નહીં ચાલતા કરવા પડે છે, અરુચિ ભાવે કરવા પડે છે, તો એને એટલું નુકસાનનું કારણ નહીં થાય. અરુચિથી જે થાય છે પરિણામ એ એટલું નુકસાનનું કારણ થતું નથી. રુચિથી થાય છે તે ઘણા નુકસાનનું કારણ થાય છે. જાણવું એ મારું કાર્ય છે, ક્રિયા કરવી પહેલું એ મારું કાર્ય નથી, પણ મારા શુદ્ધાત્માને જાણવું અને ઓળખવું એ મારું કાર્ય છે. એમ તો તમે નક્કી કરે તો એનો રસ્તો છે આગળ વધવું છે. એ દિશામાં આત્મજ્ઞાન કરવાની દિશામાં આગળ વધશે, આત્મજ્ઞાન કેમ થાય એનો રસ્તો ગોઠશે. એ દિશાની અંદર એને શુદ્ધ નહીં પડે તો એ દિશામાં કોઈને પૂછશે મિત્ર કર્યાના રસ્તે તો એનાથી જાય છે. ત્યાંથી તો કોઈ વાર એને તેનાથી આત્મા જાણી શકાતો નથી. આ સિદ્ધાંતિક વાત છે. ભગવાદંડ ક્રિયા કરે તો પણ એનાથી આત્મા જાણી શકાતો નથી. એટલી સાવધાનીથી કરે છે, એટલો કશાય મન પ્રવર્તે છે, નિર્વિધ જાય છે, અનંત સંસારી જાય છે, અભિનય પણ હોય છે, એના જીવનમાં અભિનય પણ હોય છે. ઓછી નથી જેના ફળમાં જાય પછી ભલે એનો સંસાર છે તો એના કારણે પરિણામ કેટલા મુક્ત થાય ના હશે. દર્શન ચારિત્રમાં થવા છતાં નિરર્થક ગયું એમ કેમ છે? દર્શન ઉપર એનો ખ્યાલ નથી, દર્શન કેમ કરે એને ખબર નથી, અને એ દિશામાં એનો પ્રયત્ન બિલકુલ નથી, જરા પણ પ્રયત્ન નથી. એટલે એનો દર્શન મોટો ગુરુદેવશ્રીએ વિશિષ્ટ ઉપકાર કર્યો છે, આ વિષય ઉપર કર્યો છે. દર્શન તને ક્યાં કેમ લાગે છે એ વાતનો વિચાર ચારિત્રમાં દોષ તો છે જ એમાં, ઉપરાંત દર્શન દોષ છે એમાં. એવા અનેક પ્રકારના પરિણામ સામાન્ય પરિણામમાં હોય છે. તો જેના અંદર બધા આમાં શું નિવૃત્ત થવાય, એનો રસ ઉપર ઘા પડે, એનો રસ તૂટે, અને એનો રસ તૂટે તો એના મોક્ષની ભૂમિકાનો યોગ્ય ક્ષયક્ષણની અંદર એને પોતાનો સ્વભાવની સૂજ આવે, નહીં તો એને સૂજ ના આવે. શ્રીમદજી વાત લખે છે કે મોહના વિકારને લઈને પોતાનું સ્વરૂપ સૂજતું નથી. મોહનો વિકાર એટલે ચારિત્રમય વિકાર તો નથી લેવો જોઈએ. ચારિત્રમય વિકાર લઈએ તો દ્રવ્યમય તો તરત પોતાનું સ્વરૂપ સૂજવું જોઈએ. તો લક્ષ્મીજીનો વિકાર એવો છે કે જે એને પોતાનું દર્શનમાં રહેલું ગુણરહિત જે નિરાવરણ સ્વરૂપ છે એની સૂજ એમાં એને આવતી નથી. એટલે ક્રાંતિગુપ્તને એક પ્રવર્તે છે ત્યાં. એટલે બાહ્યક્રિયામાં ચારિત્રમય ઉપર અસર થાય છે, નિરસ્ત થઈ જાય છે. પાત્રતા છે એ પાત્રતા અવશ્ય હોવી જોઈએ એનો અહીંયા નિષેધ નથી. પણ એ પાત્રતાને બાહ્યક્રિયા સાથે સંબંધ નથી, એ પાત્રતાને શુદ્ધ અંતરણ પરિણામ સાથે ગુણ સંબંધ છે. પછી એ પરિણામના ગુણમાં પાત્રતાના પરિણામના ગુણમાં એને બહારમાં કેટલીક મર્યાદાઓ આપોઆપ આવી જાય છે, કેમ કે એને સંપૂર્ણ અને સંપૂર્ણ શુદ્ધિનો એનો આદર્શ છે, એનું ધ્યેય છે. એટલે કેટલીક મર્યાદા આવી જાય છે આપોઆપ. કોઈને લક્ષ્યપણ થાય, આત્માની લક્ષ્યક્રિયા થાય બીજી વાત છે, ક્રિયામાં લક્ષ્યક્રિયા થાય આત્માને કોઈ લાભ નહીં થાય. આમ ફેર છે. દ્રષ્ટિએ સંપ્રદાયના સાધુઓ આરોપ કરતા લગાતાર ધંધો કરે છે, એવી પણ રીતે વિચાર એમની પૂજન કરતી ગયા. મુંબઈ એમને ભૂલ છે ત્યાં શું પૂછ્યું એમના પડીકા જોઈએ જવાહરાતના હીરાની મૂર્તિ ખુલ્લી ખુલ્લીને એનો ભાવની વાત કરે. આ ભાવ લાગે છે તમારે ઓછું હોય તો ઓછું, અથવા લઈ લેવું તો લઉં. તે ચાલ પ્રવૃત્તિ ભાષા સ્પષ્ટ લાગે પૂછું વાત શું કરો છો. ટૂંકમાં પરિણામ થાય છે એને તમે ભાવપૂર્વક વિશે જાણીએ છીએ એની તમને ખબર છે. પછી એ જવાબ છે કર્તવ્ય છે એ કરીએ છીએ એ બિલકુલ નથી. એક પત્રમાં ખુલાસો કર્યો છે કે પરાનુકંપા રૂપ અમારી બાહ્ય પ્રવૃત્તિ છે. પરાનુકંપા પરાનુકંપા એ ગમે તેને લક્ષમાં રાખીને એ વાત લખી છે, પછી પરિવારને લક્ષમાં રાખીને ગમે તેમ પણ પોતે અભિપ્રાયથી કરે છે એમ નથી. ભૂલા પડી જાય એવી પરિસ્થિતિ હોય છે. વિધિ નક્કી કરવી છે તો ખરેખર વિધિ નથી એમ કેવું છે. શુદ્ધ આત્માને જાણવું એ જ્ઞાનથી જ આત્માને જાણી શકાય છે. આ સિદ્ધાંત કીધો અહીંયા કે જ્ઞાનથી જ આત્માને જાણી શકાય છે, બીજા કોઈ પ્રકારે આત્મા જાણી શકાતો નથી. ગણિત શીખવા માટે અથવા પહેલો ઉપરો શીખવા માટે ઉપવાસ કરે તો ઉપર આવડે તો ન આવડે, ત્યાગ કરે, ગણિત શીખવાની મહેનત કરે તો નહીં આવડે. જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે, એ સિવાય આત્મા જાણી શકાતો નથી. ક્રિયા ગુણસ્થાન અનુસાર કશાનો અભાવ થવાની લીધે આપોઆપ નિશ્ચિત થઈ જાય છે, મર્યાદિત થઈ જાય છે. એમાં એ દિશાને આગળ વધીને જ્ઞાન નથી કરી શકાતો, પણ જ્ઞાનમાં રમતા કરતા કરતા ક્રિયામાં આપોઆપ આવી જવાય છે, છતાં એ ક્રિયા ઉપર વજન નથી. એ વાત સાથે સાથે છે. મોક્ષ માર્ગમાં નિર્વિકલ્પ જ્ઞાન રસની વેદનામાં અને આનંદની મુક્તિના પીડા છે. શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ તૂટતી જાય છે, ક્રિયા ક્રિયાના સ્થાને ગોઠવાઈ જાય છે, એની સાવધાની નથી. પોતાના સ્વભાવ માત્ર છે અને એ રીતે આખો માર્ગ છે, બીજી રીતે કોઈ માર્ગ નથી. બીજો કોઈ માર્ગ કોઈ ક્રિયા કરવાથી આત્મજ્ઞાન નહીં થાય, જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે. જ્ઞાનથી આત્મા જાણી શકાતો હોવાથી તત્વજ્ઞાનની પ્રવૃત્તિને નિમિત્ત ગણવામાં આવે છે. પણ તત્વજ્ઞાનની પ્રવૃત્તિ નિમિત્ત ક્યારે? કે સ્વલક્ષી હોય ત્યારે, પરલક્ષી હોય તો અગિયારમી અને નવ પૂર્વની તત્વજ્ઞાનની પ્રવૃત્તિને નિમિત્ત પણ લાગુ પડતો નથી. એ નિમિત્ત પણ નથી કહેવાતું કે આ નિમિત્ત છે, કેમ કે નિમિત્ત તો તમને કહીએ ગણી ઉપાદાન સાથે સંધિ થાય, તેને નિમિત્ત ઉપાદાનની સંધિ છે. જે સમીર દર્શનને પ્રાપ્ત કરે એવા તત્વજ્ઞાનને નિમિત્ત કહીએ. કોઈ પણ જે વાત નથી કે સમીર દર્શનનું નિમિત્ત તત્વજ્ઞાન છે, તેથી તત્વજ્ઞાનમાં પ્રવેશ કરવો જોઈએ. તત્વજ્ઞાનની સ્વરૂપની ક્રિયામાં રહે એ તો એને મોક્ષ માર્ગમાં કદી પણ આવવાનું કારણ બનશે નહીં. પણ તત્વજ્ઞાનની પ્રવૃત્તિમાં જે તત્વજ્ઞાનની પ્રવૃત્તિ સમીર દર્શનની નિમિત્ત ક્યારે? સ્વલક્ષી પ્રવૃત્તિ હોય ત્યારે, પરલક્ષી પ્રવૃત્તિ હોય તો અગિયારમી અને નવ પૂર્વનો જે ઉઘાડ છે એ તત્વજ્ઞાનની પ્રવૃત્તિ બાહ્ય ક્રિયામાં, બે ક્રિયાના ઢગલામાં એને નાખી, અહીંયા એને ક્રિયાના ઢગલામાં નાખી દીધી. કેટલા કલાક તત્વજ્ઞાનની પ્રવૃત્તિને શાસ્ત્ર વાંચન ચાલે છે, કેટલા કલાક ચાલે છે એ સવાલ નથી, એ બાહ્ય ક્રિયાનો વિષય છે. અંતરંગમાં સ્વલક્ષ કેટલું છે એના ઉપર બધો આધાર છે. સ્વલક્ષ્મીના બધું નખાવું છે, અને સ્વલક્ષ હોય તો વેદનાની પ્રવૃત્તિ શરૂ થાય. સ્વલક્ષ છે જે ભાવનાને પ્રદર્શિત કરનારો ભાવ છે. સ્વલક્ષમાં હોય તો એની ભાવના નથી, ભાવના હોય એને સ્વલક્ષમાં આવવાનું થાય, ભાવના વિના સ્વલક્ષમાં કોઈ આવી શકે સિદ્ધ સંબંધ છે. એટલે એ કહ્યું કે જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે, ત્યાં પણ આટલી અપેક્ષા લેવી અંદર ને અંદર કે જ્ઞાનમાં પણ સ્વલક્ષી જ્ઞાન તે આત્માને જાણવા માટે ઉપયોગી છે, પરલક્ષી જ્ઞાન તે આત્માને જાણવા માટે ઉપયોગી નથી. ધારણા શક્તિ છે કે આત્મા કેવું છે, ગૃહક્ષેત્ર કાળ ભાવથી આત્મા આવો છે, શાસ્ત્ર અનુસાર સમજી શકાય છે, બુદ્ધિગમ્ય થાય છે. ગૃહક્ષેત્ર કાળ ભાવ ગુણી ભેદ બધા પાસેથી બુદ્ધિ ગોચર કરે છે, મોટા પંડિત થઈ જાય છે. શકે છે કે પરમક્ષીનો આત્માનું માહિતી જ્ઞાન કે આવો આત્મા હોય, આત્મ પદાર્થ આવો હોય, એનું આવું બંધારણ હોય, એ પદાર્થ બંધારણ પરલક્ષી જ્ઞાનમાંથી જાણવું, બંધારણનું જાણવું, એ એને જરા પણ કાર્યકારી નથી, બિલકુલ ઉપયોગી નહીં થાય. એ વાતને ખીલો બાંધે છે ત્યાં, લક્ષ ક્યાં છે એનું, અને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, પૂર્ણ થવાનું ધ્યેય છે, અને એને વેદજ્ઞાનને લક્ષણાપતિની પ્રવૃત્તિ થાય છે કે જ્ઞાનથી હું જુદો પડું છું, મારે જ્ઞાન સ્વભાવ જોડે જ છે, અને ક્યાંય લેતા પણ નથી, જ્ઞાન અવગુણ અવગુણ રહે છે, ગમે તેટલા પદાર્થોને પ્રતિબિંબ કરવા છતાં જ્ઞાન નિગલેટ ને નિગલેટ રહે છે, એમાં એને જુદાપણાના લક્ષ્ય તત્વજ્ઞાનની પ્રવૃત્તિ થતી હોય તો આત્મા જાણી શકાશે, જ્ઞાનની આત્મા જ્ઞાનમય સત્તા છે, એનું જ્ઞાન થશે, અને નહીતર એનું જ્ઞાન નહીં થાય. જ્ઞાન થયું એટલે આધાર લઈને જ્ઞાન થવું, પરલક્ષમાં પરનો રાગનો આધાર લઈને જ્ઞાન પ્રવર્તે છે, સ્વલક્ષમાં જ્ઞાનનો આધાર લઈને જ્ઞાન પ્રવર્તે છે. આ આધાર અને અવલંબન છે, એના ઉપર પરિણામનો દોર છે આખો. સંસારના નિર્ગુણાધિકારમાં એને જ્ઞાન ગુણ કર્યો છે, 142 નંબર નો કોષ છે. પ્રાપ્ત નહીં થાય, અનુભવાની ક્ષમતા છે, ભલે પણ ક્રિયાના ઢગલા કર, ત્યાં પણ એ વાત લીધી છે કે માનવત આદિ પાડીને તું તૂટી મર, એવો શબ્દ લીધો છે. ભગવા ભાંગી પડતું, તૂટી પડ, આત્મજ્ઞાન નહીં થાય, જ્ઞાન ગુણ વિના એ રીતે આત્મા પ્રાપ્ત થતો નથી. તો જ્ઞાન ગુણ શું છે? કે જ્ઞાન જ્ઞાનનો આધાર લઈને તે જ્ઞાનનો ગુણ છે, જ્ઞાન જ્ઞાનનો આધાર લેતા રાગાદીથી ભૂલ પડે તે જ્ઞાનનો ગુણ છે, અને એ જ્ઞાન વિના કદી પણ હિત થતું નથી, કલ્યાણ થતું નથી, કે આત્મજ્ઞાન થતું નથી. જેટલું કર્યું છે અનાદિથી વર્તમાન સુધી એ આ જીવે રાગના આધારે કરેલું છે. રાગ મુખ્ય કર્યો છે, ક્રિયા પણ રાગની મુખ્યતાથી કરી છે, ભલે શુભ રાગની મુખ્યતાથી કરી છે, અને એમાં ભલે શુભ રસ ચડી ગયો છે, શુભ રાગનો રસ ચડી ગયો છે, પણ એ તો જેમ અશુભ રાગનો રસ આત્મજ્ઞાનથી જીવને દૂર લઈ જાય છે, તેવી જ રીતે શુભરાગનો રસ પણ આત્મજ્ઞાનથી જીવને દૂર લઈ જાય છે. કેમ કે રાગ રસ બંનેની અંદર સામાન્ય છે, એક અશુભ છે અને એક શુભ છે, તો પણ રાગ રસ સામાન્ય છે, અને રાગ રસ છે એ વિતરાગ રસ સ્વરૂપે જે જ્ઞાન છે, અથવા રાગના અભાવ સ્વરૂપે જે જ્ઞાન રસ છે, એનાથી વિરુદ્ધ છે રાગ રસ. રાગ રસ રાગનો આધાર રહ્યા કરે છે, રાગનું અવલંબન છોડતું નથી, અને ત્યાં સુધી જીવનું કલ્યાણ કદી થતું નથી. એટલે એની જે વાત છે એ આધાર બદલવાની વાત છે. જ્ઞાનથી આત્મા જાણી શકાય છે ત્યારે કે જ્ઞાન જ્ઞાનનો આધારને અવલંબન લે ત્યારે. જ્ઞાન શબ્દથી તો વિધિગત રીતે એટલું બધું પ્રસિદ્ધ છે કે જાણે તો જ્ઞાન, પછી એ જ્ઞાન ઇન્દ્રિય મારફત જાણે તો એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે, મતિસ્વરૂપ જ્ઞાન છે તો એને મતિસ્વરૂપનો વિશેષણ લાગે છે, કે આ મતિ જ્ઞાન છે, આ સ્વરૂપ જ્ઞાન છે, વિશેષણ લાગે છે. એ જ્ઞાનને વિવિધ પ્રકારે સમજવામાં આવે છે, પણ જ્ઞાનનું સ્વરૂપ સ્વભાવ સ્વરૂપ શું છે એ સમજ્યા વિના એની એક ઉપાધિ કે વિશેષતા વિશેષણો સાચા સમજી શકાતા નથી. એટલે જ્ઞાનને સ્વભાવથી જેવું એ આત્માને જ્ઞાનનું લોકન એમ કહો કે આત્માનું લોકન એમ કહો, એની એક પ્રક્રિયા છે. જ્યારે એમ કહ્યું કે જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે, તો એવું કયું જ્ઞાન છે કે જે જ્ઞાનથી આત્મા જાણી શકાય છે, આ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. જ્ઞાનથી આપણે ઉમેરી શકાય છે તો તપ કરે છે આપણે ત્યાં ધ્યાન કરનારા. મારી પાસે તો ઇન્દ્રિય જ્ઞાન છે, અલ્પ જ્ઞાન છે, જ્ઞાન છે એનો સ્વભાવ છે, જ્ઞાનના આધારે પણ સ્વભાવ રહેલો છે. જ્ઞાનના આધારે એમ કહેવાય છે, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે. સમૃદ્ધિકાની કથા ઉપયોગમાં ઉપયોગ નિમ ઉપયોગ ક્રોધાદિમાં ચૌદ વાત કહે છે જ્ઞાન ક્રિયાના આધારે. પ્રશ્ન કર્યો કે જ્ઞાન ક્રિયા તો પર્યાય છે, પર્યાયના આધારે સ્વભાવ, સ્વભાવના આધારે પર્યાય થાય એ તો સમુચિત છે. કેમ કે પરિણામના વિષય સ્વભાવ છે, પણ એના પર્યાયના આધારે સ્વભાવ આ આચાર્ય દેવની કથન શૈલી કેવી છે એમ કે તો કે આધારે ત્યાં નિમિત જ્ઞાન ક્રિયામાં સ્વભાવ છે એ સમજાશે, ત્યાંથી પકડાશે, સંગત કરાવે છે, નિર્ધારણ કરાવે છે. એટલે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે એમ કહ્યું, ત્યાંથી સ્વભાવ પકડાય છે, જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે. એ જ્ઞાનની વાત એવી છે કે જે જ્ઞાનની અંદર સ્વભાવ ગ્રહણ કરવામાં આવે એ જ્ઞાનથી આત્મા પકડાય છે. તો એ જે જ્ઞાન ક્રિયા છે એ પોતે જ સ્વભાવનું ગ્રહણ કરે છે. ક્યાંથી ગ્રહણ કરે છે કે પોતામાંથી ગ્રહણ કરે છે. બીજું ક્યાંથી? રાગમાંથી સ્વભાવની ગ્રહણ થાય, દેહમાંથી સ્વભાવની ગ્રહણ થાય, કોઈ શુભ જોગની ક્રિયામાંથી સ્વભાવ ગ્રહણ નહીં થાય, કોઈ નિયતમાંથી સ્વભાવનું ગ્રહણ નહીં થાય. જ્ઞાનથી જ આત્મા જાણી શકાશે. એ જ્ઞાન પોતામાંથી પણ પોતાનો આત્મા જાણે છે. અને તે જ્ઞાનની ક્રિયામાં રહેલા જે સ્વભાવને, વ્યાપેલા જે સ્વભાવને પર્યાય ભેદ લાગુ પડતો ન હોવાથી ત્યાં પર્યાય માત્રનો અવધારણ થતું નથી, પોતાનું પર્યાયનું અવધારણ ત્યાં છૂટી જાય છે. એ વિષય અનાદિથી જેમને પર્યાય માત્રનું અવધારણ પર્યાય બુદ્ધિ રૂપ મિથ્યા દ્રષ્ટિકોણ છે, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે એમ કહીને સંવર્ગ કરાવ્યો છે. સંવર્ગનો તો અધિકાર લીધો છે, પ્રકરણ સંવર્ગનું ચાલે છે. તો તર્ક કરે કોઈ કે જ્ઞાન ક્રિયા તો પર્યાય છે, પર્યાયના આધારે જ્ઞાન તો પર્યાય બુદ્ધિ ભેદ નહીં થાય. તો કે આ વિશેષતા છે અહીંયા કે અહીંયા પર્યાય બુદ્ધિ છૂટી જાય છે, પર્યાય બુદ્ધિ થતી નથી, ઉલટાને થયેલી છે તે છૂટે છે. સ્વભાવને દ્રવ્યનું પર્યાયનો ભેદ લાગુ પડતો નથી, એનું નામ સ્વભાવ છે. સ્વભાવ કેવો? કે જેને પર્યાયનો ભેદ તો નથી, પણ દ્રવ્યનો ભેદ નથી, દૂરનો ભેદ નથી, પર્યાયનો ભેદ રહેવાનો પ્રશ્ન નથી, એનું નામ સ્વભાવ છે. એવા સ્વભાવથી, એવા સ્વભાવને જ્ઞાનથી જાણવામાં આવે છે, પણ એ જ્ઞાન પોતે જાણનાર છે, પોતાને જ જાણનાર છે, પોતાને જ જાણનાર છે, ત્યાંથી આત્મા જાણી શકે છે. બીજી રીતે, બીજી કેવી રીતે? આ સિવાય બીજી કોઈ વિધિએ આત્મજ્ઞાન થતું નથી. બીજી કોઈ વિધિએ આત્મજ્ઞાન કરવાનો પ્રયત્ન કરે તો તે અવિધિ છે. અવિધિએ કાર્યની પ્રાપ્તિ થશે નહીં, કોઈ કાર્ય પણ નહીં. વિકલ્પો મોટી સંખ્યા હોય છે, પણ જ્યાં વિકલ્પ છે, જ્યાં વિચાર છે, ત્યાં રાગનું જ્ઞાન બંનેની પ્રવૃત્તિ છે. બરાબર છે? જ્યાં વિચાર છે, જ્યાં વિકલ્પ છે, ત્યાં રાગનું જ્ઞાન બંનેની પ્રવૃત્તિ છે. અત્યાર સુધી વિકલ્પ કરીને બંનેને એક માં ખટ્યો, બંનેને એક માનીને ચાલ્યા. હવે એમ કહે છે કે જરા અહીંયા ભેદ પાડવાની જરૂર છે. રાગને જુદો પાડવો, જ્ઞાનને જુદો પાડવો. જે જ્ઞાન માત્રની વાત ચાલે છે એ વિશે વારંવાર, એમાં એટલું જ્ઞાન લેવું છે, વિકલ્પ હોવા છતાં વિકલ્પ વિનાનો, રાગ હોવા છતાં રાગ વિનાનો, જ્ઞાન છે તો જ્ઞાન ના વિકલ્પ નથી, અજ્ઞાનનું જ્ઞાન પણ રાગરૂપ થયું નથી. તારો રાગ જ્ઞાન રૂપે થયો નથી, તારા તારા જ્ઞાન રૂપે થયો નથી. તો આ બધું તું જૂનું પાક, રાગ તો હું એવી ભ્રાંતિમાં, એવા મીઠા ભાવમાં તું તારી જ્ઞાનની સાવધાની ખોઈ બેઠો છો. જ્ઞાન સ્વરૂપે તું હોવા છતાં તારી જ્ઞાનની સાવધાની તું ખોઈ બેઠો છો. હવે બંનેમાં જુદી પાડીને જ્ઞાન તો લે તો રાગ તને પર તરીકે જણાશે, રાગ તને પરમુનિના સ્થાને જણાશે, સ્વગુણના સ્થાને જણાય. રાગ જણાશે ખરો, રાગ જણાવે જ નહીં એ વાત ખોટી છે. રાગ જણાશે ખરો પણ પર્વ નહીં એના સ્થાને જણાશે. જેવું જ્ઞાન સ્વગ્નિના સ્થાને જણાય છે એવો જ રાગ પર્યાયમાં હોવા છતાં, બંને પર્યાયમાં હોવા છતાં રાગ પર્વ નહીંના સ્થાને જણાશે. અને આ ઉપર તો 69 ગાથા કરતા કર્મ અધિકારની છે કે જેવી રીતે ઉભાવિક ક્રિયા થતી માલુમ પડે છે તેવી રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડતી નથી. જેવી રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે, વિચાર કરવાની વાત નથી, માલુમ પડવાની વાત છે, એવી રીતે ક્રોધાદિ ક્રિયા માલુમ પડતી નથી. માલુમ પડે ત્યાં એમાં બહુ વાત લીધી ગુરુદેવ શ્રી પ્રવચન કરતા કે મિથ્યા દ્રષ્ટિને ક્રોધાદી ભાવમાં હમણપણે થતી ક્રોધાદી ક્રિયા માલુમ પડે છે ત્યારે તેને જ્ઞાન ક્રિયામાં હમણપણ થતું માલુમ પડે છે. બોલી દીધો છે, પછી ઉપાયો છે બોલને કે જ્ઞાનીને જ્ઞાન ક્રિયામાં હમણપણ થતું માલુમ પડે છે, પોતાનો સ્વભાવ અને અસ્તિત્વનું ગ્રહણ થાય છે ત્યારે એને ક્રોધાદી ક્રિયા થતી હોવા છતાં, ક્રોધ કે ક્રોધ આ ક્રોધ ગુસ્સો કોઈ પણ વિવાહ એમાં હું પણ એ થતી એ ક્રિયા માલુમ પડતી નથી, એને ઉપરની તરીકે એને માલુમ પડે છે. આમ ભેદ જ્ઞાન થાય છે, આમ ભેદ જ્ઞાન થાય છે એ વાત લીધી છે. રમદાસજી એ વાત કરી કે ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી ગુરો અજ્ઞાન. ભેદ જ્ઞાન એ જ્ઞાન છે, બાકી ગુરો અજ્ઞાન. હેમરાજી કરીને કોઈ એમના શિષ્ય છે, એ હેમરાજ તો હું કહું છું એ માને. આમ ભેદ જ્ઞાનને જ્ઞાન કહ્યું છે, બાકી કોઈ જ્ઞાન તો જ્ઞાન નથી. બધું જ્ઞાન માત્ર જ્ઞાન જ્ઞાન ગુલાવમાં હોય પણ એ જ્ઞાન નથી, બધાને અજ્ઞાનમાં વેવું પડે છે. આત્માના દ્રૌગુણ પર્યાયની માહિતી, દ્રવ ક્ષેત્રકાળ ભાવની માહિતી ભેદ જ્ઞાન વિના અજ્ઞાનમાં લઈ લેવી પડે છે. એ અજ્ઞાનના વિષય છે, જ્ઞાનના વિષય નથી. ચર્ચા ચાલી હતી સુગમજી, પ્રશ્ન કર્યો કે આત્માના સ્વભાવમાં અને શક્તિમાં રાગ નથી તો આવ્યો ક્યાંથી? અને પાછો વ્યય થયો તો ગયો ક્યાં? પ્રશ્નકારી પ્રશ્ન બહુ ખેંચો કે પર્યાવરણ સ્વભાવમાંથી આવ્યો નથી, સામાન્યમાંથી વિશેષ થયું છે. તો કે ધર્મ વિશેષમાં છે, સામાન્યમાં એ ધર્મ નથી. અને પાછું વિશેષ સામાન્ય રૂપ છે તો એ સામાન્યનો ધર્મ નહીં હોવાથી સામાન્ય સાથે સંબંધ રહેતો નથી, એનો સંબંધ વિશેષ પર્યાય પૂરતો જ છે. આ બહુ સમજવા સમજાવવામાં મેળ ખાતી નથી પ્રશ્ન પૂછનારને, એટલે કહેતા હતા એમને એક પ્રશ્ન એમ સબ બાતો છે આપના ક્યાં પ્રયોજન હે? આવી રીતે પ્રશ્ન પૂછવાને વાતમાંથી તમારું પ્રયોજન શું? તો અગ્રહણ પર્યાય આત્માના રાગ થાય છે અને પર્યાય ક્યાંથી આવ્યું ક્યાં ગયું આ બધું બરાબર જાણવું તો જોયું ને, તો આત્મજ્ઞાન થાય એટલે આત્મજ્ઞાન કરવાનું અમારું પ્રયોજન છે. એટલે આ પ્રશ્ન પૂછે છે, એવી રીતે આત્મજ્ઞાન થતું નથી. કેમ તો એવું જાણ્યા પછી એવું જાણવું એ પણ અજ્ઞાન રહેશે. આ બધું દ્રવ્યું પર્યાયનું જ્ઞાન અજ્ઞાન છે, તો આ રીતે તો દ્રવ્યું પર્યાયનું જ્ઞાન પણ અજ્ઞાન છે. વજન શું કે જે દ્રષ્ટિનો વિષયભૂત નિશ્ચયનો વિષયભૂત જે આત્મા છે, ખરેખર જે આત્મા છે એનું જ્ઞાન તે જ્ઞાન છે, સર્વાંગનું જ્ઞાન તે જ્ઞાન છે, એ આત્મજ્ઞાન છે ને એ સિવાયનું જ્ઞાન તે આત્મજ્ઞાન નથી એમ કહેવું છે. એ રીતે અહીંયા કહેવા માંગે છે કે જ્ઞાનથી જ આત્મા જાણી શકાય છે, બીજી કોઈ રીતે આત્મા જાણી શકાતો નથી, બીજી કોઈ રીતે આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. બાહ્ય ક્રિયા ઉપરથી તો એકદમ પોતાનું વજન છૂટી જવું જોઈએ.
વાત કે